આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
હે જી અંબા પધારો, જગદંબા પધારો, ત્રિભુવન કેરી માં. હે સાદ કરું છું માતા ભાવથી રે, સહાય માતા ક્ષાત. હો અંબા પધારો, જગદંબા પધારો, ત્રિભુવન કેરી માં.
જાણીતા ગુજરાતી ગાયક જે MBBSની ડિગ્રી ધરાવે છે, એટલે કે એમ તો એ ડૉક્ટર છે, પણ સંગીત વારસામાં મળ્યું હોવાથી તેમણે સંગીત અને એક્ટિંગને જ પોતાની કારકિર્દી બનાવી છે. અને અત્યાર સુધીમાં ઘણા ફિલ્મી ગીતો અને ગરબામાં પોતાનો અવાજ અને અભિનય કરનારા પાર્થ ઓઝા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તો આવો તેમની સાથે મુલાકાત કરીએ અને એમના વિશે વધુ જાણીએ.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
પાર્થ, વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ સો મચ વતુભાઈ, થેન્ક યુ સો મચ, ઇટ ઇઝ સચ અ પ્લેઝર.
પાર્થભાઈ, તમે ઓસ્ટ્રેલિયાની મુલાકાત પ્રથમ વખત લઈ રહ્યા છો. તમે દેશ વિદેશના વિવિધ સિટીઝમાં પરફોર્મન્સ આપ્યું છે. સિડનીમાં તમારો કાર્યક્રમ પ્રસ્તુત થઈ ગયો છે, તો કેવી મજા આવી રહી છે તમને ઓસ્ટ્રેલિયામાં, અને આગામી દિવસોમાં શું યોજના છે તમારી?
જી હા, જી હા. પહેલા તો SBS રેડિયોના તમામ સાંભળનારા સરસ ઓસ્ટ્રેલિયાના વાલા વાસીઓને નમસ્કાર. અને ખાસ સિડનીમાં તમે જેમ પ્રશ્ન પૂછો એમ કાર્યક્રમ ઓલરેડી થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા હું પહેલી વખત આવ્યો છું, પણ અહીંયાના લોકો અને અહીંયાના વાતાવરણમાં આવ્યા પછી મને એવું લાગતું નથી કે પહેલી વાર આવ્યો છું. થોડું ડીજાવું કહીએ કે જે આમ અવારનવાર આપણે આવતા હોય એવી એક ફિલિંગ આવે છે. પણ વોટ અ વોર્મ એન્વાયરમેન્ટ હિયર, સચ વોર્મ પીપલ, અને સરસ વાતાવરણ પણ અત્યારે એવું છે કે જે આમ ગમે એવું છે વધારે. સો બધા જ પાસાઓ સરસ ઉતરી રહ્યા છે, એટલે એમાં અને પાછો સિડનીનો શો જે પહેલો થયો એમાં લોકોની એક સરસ ઓડિયન્સ સાથે કનેક્ટ કરવાની મજા પડી. કારણ કે ટ્રેડિશનલ ગરબાની જે રજૂઆત હું કરતો હોઉં છું એની સરસ અપેક્ષા લોકો પાસે હતી, અને એ લોકો એને બહુ સરસ રીતે બિરદાવી, બહુ સરસ રીતે એને વધાવી. એટલે બહુ જ બધા ઘણા બધા કાર્યક્રમો અહીં ઓલરેડી થઈ ચુક્યા છે. અને ત્યારબાદ જયારે એક અમારો ફ્લેવર, મારા ફ્લેવર મૂકવાની જે રજૂઆત કરવાની તક મળી, આઈ થિંક એ બહુ જ બ્યુટીફુલ છે. અને લોકોએ બહુ સરસ રીતે આપણા ટ્રેડિશનલ પારંપરિક ગરબા, વર્ષોના અમારી ત્રણ પેઢીઓ જે ગાતી હતી, બધા ગરબાની રજૂઆત મેં સિડનીથી પહેલી વખત કરી. મને પણ બહુ મજા પડી અને બ્યુટીફુલ વાઇબ આઈ થિંક.
એટલે એવું લાગતું હશે તમને કે તમે ગુજરાતના જ કોઈ શહેરમાં ગરબાનો કાર્યક્રમ પ્રસ્તુત કરી રહ્યા છો.
ઇનફેક્ટ ગુજરાતના શેર કરતા બેટર હું એવું કહી શકું. કારણ કે આમાં હંમેશા મેં ઓબ્ઝર્વ કર્યું છે કે જયારે તમે ગુજરાત છોડો ને, અને ત્યારે જયારે તમે કોઈ બીજી જગ્યાએ જાઓ ને, ત્યારે તમારી અંદરનું ગુજરાતી પણ વધારે મજબૂત બનતું હોય. ગુજરાતમાં બહુ કેજ્યુઅલ થઈ જાય છે, કારણ કે બધા આજુબાજુ બધું ગુજરાત જ છે. હવે ચેલેન્જ એ છે કે સિડનીમાં રહીને, ઓસ્ટ્રેલિયામાં રહીને તમારે ગુજરાત ઉભું કરવાનું,
ઉભું કરવાનું.
એટલે તમારી પાસે એવી એક ગાંઠ પણ જોઈએ, એક્સ્ટ્રા સેન્ટિમેન્ટ જોઈએ, જે આઈ કેન ફીલ એવરીબડી અરાઉન્ડ, જે લોકોને મળી રહ્યો છું એ લોકોમાં. આઈ થિંક એક સરસ શીખવા જેવી પણ વાત છે. અને આઈ વિલ ટેક બેક ઓલસો when I go back to India and when I go back to Gujarat, I can take the same things back. કે ભઈ આ ઇસેન્સ અને આ ફ્લેવરને તમારે મેન્ટેન કરવા માટે અંદરથી બહુ વધારે પડતા પાક્કા ગુજરાતી બનવું પડે.
પાર્થ, તમારી સિંગિંગની કેરિયરની વાત કરીએ તો આપના પિતા એક જાણીતા સિંગર છે, સંજય ઓઝા, એમને કોણ નથી ઓળખતું. તો શું એમ કહી શકાય કે એમના કારણે તમે આ સિંગિંગની કારકિર્દી અપનાવી, ક્યાંક ને ક્યાંક એ તમારા એક મોટિવેશન રોલ મોડલ રહ્યા છે?
ડેફિનેટલી પપ્પા હેઝ ઓલવેઝ બીન માય રોલ મોડલ. વર્ષોથી એમને, કારણ કે નાનપણથી એમને સાંભળ્યા છે. મારા ગ્રાન્ડ મધર ઉમાબેન ઓઝા પણ સુગમ સંગીતના બહુ જાણીતા ગાયિકા હતા. એમણે પાસ ઓન કર્યું પપ્પાને, પપ્પાએ પાસ ઓન કર્યું મને. એટલે જેનેટિકલી આખી વસ્તુ ઓલરેડી તમારી અંદર વસેલી હોય. હવે એવું છે કે તમારે એને પ્રોફેશનલી જો કન્વર્ટ કરવી હોય તો ઘણી મહેનત હોય છે. અને ઘણી વાર શું હોય છે કે તમને આમ સ્ટેજ બધું મળી લે, કારણ કે ડેફિનેટલી પપ્પાનું બધું સેટ સ્ટેજ હોય, એટલે એક પાયો મળે તમને. પણ પાયાની સાથે એક એટલી બધી અઢળક જવાબદારી મળે છે, કારણ કે યુ હેવ ટુ કન્ટિન્યુ ધ લેગસી, યુ હેવ ટુ એનરીચ ધ લેગસી રાધર. એટલે તમારે જો એને એમાં વધારો કરવો હોય, એ ટ્રેઝરમાં વધારો કરવો હોય, તો એની મહેનત થઈ જુદી છે. Usually for people who start on the very flat level without any backlog or legacy, એ લોકો they have nothing to lose. જ્યારે મારી પાસે કોન્સ્ટન્ટ પ્રેશર હોય કે જે પણ તમે લોકો વર્ષોથી જે નાનપણથી સિંચન કર્યું હોય કે તમારા જીન્સમાં હોય એ લેગેસીને જો કન્ટિન્યુ રાખવી હોય તો એ તમારે બહુ જ સ્માર્ટલી એને પુટઅપ કરવી પડે ટ્રેડિશનલિઝમને પકડી રાખીને અને એવા સરસ આપણે જે માળખા નાનપણથી ઉછેરેલા છે બધાને પ્રસ્તુત તમે કરેક્ટલી કરી શકો
રાઈટ
એ જવાબદારી સાથે ડેફિનેટલી પપ્પાનો સહયોગ સાથ આંગળી અને એની સાથે સાથે ચાલવાની એક સરસ યુ નો જો મને જુસ્સો જે એમણે આપ્યો છે એનાથી સ્ટેજ ડેફિનેટલી મળ્યું અને એનાથી જે હી હેઝ ઓલવેઝ બીન માય રોલ મોડલ અને એમના ગરબા સાંભળીને જ હું મોટો થયો છું એવું કહી શકું અને એ જ ગરબા હું આગળ લઈ રહ્યો છું.
હા, એટલે એમ કહી શકાય કે એમના કારણે સ્ટેજ મળ્યું, પણ એ સફળતા મેળવવી તો એ તમારા હાથમાં જ છે કે તમારી ઉપર એટલું પ્રેશર હોય કે પિતા ખ્યાતનામ સિંગર છે તો દીકરાએ પણ એ જ રીતે આગળ વધવાનું રહેશે. મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમને નાનપણથી સુગમ સંગીતનું વાતાવરણ મળ્યું, પિતા ખ્યાતનામ સિંગર, દાદીમાં પણ સિંગર, તો એ સ્ટ્રગલને સંઘર્ષ કેટલો રહ્યો કે તમને સ્ટેજ મળી ગયું પણ તમારે એ સ્ટેજને જાળવી રાખવાનું કે એનાથી આગળ વધવાનું, એ એક ક્યાંક પ્રેશર અનુભવાતું હતું તમને?
પ્રેશર કરતા એવું હતું, કારણ કે અમે લોકો જે વાતાવરણમાં ઉછર્યા છે વત્સલભાઈ, એ એવું છે કે સુગમ સંગીતનું ને ટિપિકલ વાતાવરણ છે, લર્નેડ આખું ફિનોમિનન છે કે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકનું તમારે બહુ અભ્યાસ કર્યો હોય, તમારે નાની નાની વસ્તુઓ સુરથી માંડીને ગાયકીથી માંડીને મૂર્ખીઓથી માંડીને બધાની એક પેલું શું કહેવાય કોન્શિયસ ટ્રેનિંગ અપાયેલી હોય બેઝિકલી. એટલે શું છે કે એમાં એ વસ્તુને તમારે જયારે વેન યુ પુટ ઇટ પ્રોફેશનલ ઇન ધીસ વર્લ્ડ, કારણ કે અત્યારે આપણને બધાને ખબર છે કે ગાયકી ઇઝ ઓન વન સાઈડ અને પ્રેઝન્ટેશન ઇઝ ઓલસો એનલાઇટિંગ મોર, એટલે બધાને આમ બધાને રસ પ્રેઝન્ટેશનમાં છે, ગાયકી જો સારી હોય તો ઠીક છે ચાલી જશે એમ, પેલા જો એ સેકન્ડરી ઘણી વાર બની જાય છે. એટલે હવે એવા વાતાવરણમાં તમારે બંને મેન્ટેન કરવું ઇઝ ડેફિનેટલી અ ચેલેન્જ અને ટાસ્ક, પણ એ વધારે એટલે મજા આવે છે કારણ કે તમારી પાસે જયારે સરસ હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક અને આવી સારા ગીતોની અને ગાયન શૈલીની ટ્રેનિંગ હોય તો કોઈ પણ સંજોગો હોય ને ત્યારે તમારે એ એક સ્ટ્રેસ દૂર થઈ જાય કે યુ કેન પ્રેઝન્ટ યોર સેલ્ફ ઇન ધ બેસ્ટ વે, કારણ કે તમારો રેગ્યુલર રિયાઝ હોય, તમે રેગ્યુલર મહેનત કરતા હો. તો આઈ થિંક ઇફ વી વોન્ટ, આપણે જે અત્યારે કહીએ ને કે લાંબા સમય સુધી આપણે જો આપણી આ કલા અને સંસ્કૃતિને જાળવી રાખવી હોય અને પ્રસ્તુત કરવી હોય તો આઈ થિંક આ બધો જે છે ધેટ ઇઝ ધેટ ફોર્મ્સ ધ બેઝ ઓફ એવરીથિંગ. એટલે એ શીખવું નાનપણથી અને એ સુગમ સંગીત ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકને જેટલું પણ શીખ જે છે મારી એ મને લાગે છે મને અત્યારે એનો બહુ જ ઉપયોગ થાય છે. એટલે એ વાતાવરણ જે મળ્યું એનું ખરેખર બહુ આભારી છું અને એને કારણે અત્યારે મને એક હું ચેન સાથે આપણા ગુજરાતી ગરબા ગુજરાતી ભાષાના ગીતો ને લઈને હું એ ઝંડો જુદા દેશોમાં લઈને ફરી શકું છું.
બિલકુલ બિલકુલ સાચી વાત કહી પાર્થ. તમે MBBS ની ડિગ્રી ધરાવો છો, તમે ડોક્ટર છો, તો ઓબ્વિયસલી કેવી રીતે તમારા શરૂઆતના દિવસોમાં જ્યારે તમે અભ્યાસ કરતા હતા MBBS નો ત્યારે તમે સિંગિંગની દુનિયામાં પણ એ જ ટાઈમે કહી શકાય કે પ્રવેશ કર્યો હતો, તો કેવી રીતે બંને વચ્ચે તાલમેલ જાળવ્યો હતો?
આ બહુ સુંદર પ્રશ્ન છે જેનો જવાબ બહુ જ લાંબો છે પણ હું ડેફિનેટલી સંક્ષિપ્તમાં આપીશ. એક સરસ ટૂંકામાં તમને કહી શકું કે આઈ થિંક હું જયારે ઓફકોર્સ હું એઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ પહેલેથી ગાતો હતો અને નાનપણથી જ પપ્પા જોડે આઈ યુઝ ટુ સિંગ ઇવન ઇન શોઝ અને પહેલા રેકોર્ડિંગ અને એટલે જે કે ફિલ્મ દેટ ફિલ્મ જિંગલ ઘણું બધું મેં ગાયું છે બાળ કલાકાર તરીકે. એટલે સંગીત તો એકચ્યુઅલી પહેલેથી હતું જ અને પ્રોફેશનલ પુટિંગ પણ હતું, પણ અવર ફેમિલી ઇઝ ઓલસો વેરી સ્ટ્રોંગ ઇન ધ એકેડેમિક્સ. એટલે અમારા વી હેડ પ્રોફેસર્સ એન્ડ મારા બધા ગ્રાન્ડ પેરેન્ટ્સ વેર પ્રોફેસર્સ એન્ડ દેવર હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ લોયર્સ એવું બધું. એટલે શું છે કે પહેલેથી ઘરમાં એક એકેડેમિક વાતાવરણ તો ખરું છે એમ, એટલે દેર ઇઝ નો કમ્પલ્શન, નો સ્ટ્રેસ ઓર પ્રેશર, કારણ કે જનરલી આપણને એવું હોય કે ભાઈ આમ આ પપ્પા મમ્મી કીધું હશે એટલે મેડિસિનમાં રસ, પણ એવું કંઈ હતું નહીં, ઇટ વોઝ ડેફિનેટલી બાય ચોઈસ. અને નાનપણથી ચાલુ હતું, ડ્યુરિંગ MBBS ડેફિનેટલી આઈ હેડ ટેકન અ બ્રેક ઇન સિંગિંગ, પણ પેલું કેવું છે કે અંદરથી તમારા જીન્સ તો ક્યારેક ને ક્યારેક બોલવાના જ છે
બરાબર.
એટલે એ મેં ઓફકોર્સ રિયાઝ ઘણા સમય સુધી મારાથી ના થઈ શક્યો, પણ મને બહુ સરસ કિસ્સો યાદ છે કે જ્યારે મારું એમબીબીએસ પત્યું અને ઇન્ટર્નશીપ ચાલુ થઈ, ઓલમોસ્ટ 8-1 વર્ષ હું જેમની પાસે શીખતો હતો, પંડિત કૃષ્ણકાંતભાઈ પરીખ, અમારા ગુરુજી છે મેવાતી ઘરાનાના, અને એમને 8-1 વર્ષ થી હું નતો જઈ શકતો, ને એમનું એમને બહુ દુઃખ હતું કે ભાઈ તું આવતો નથી શીખવા મારી પાસે. એટલે જેવી ઇન્ટર્નશીપ પતી એટલે તરત જ એમનો ફોન આવ્યો આમ અનાયાસ, અને મારી પણ અંદરની ઈચ્છા હતી કે આઈ વોન્ટ ટુ રીસ્ટાર્ટ એવરીથિંગ, જેમાં પુષ્કળ મહેનત હતી, પણ એક સરસ માર્ગદર્શન મળે આ બાજુ પપ્પાનું અને આ બાજુ મારા ગુરુજીનું, તો આઈ થિંક વી કેન થિંક ઓફ વિનિંગ ધ બેટલ. એમનો ફોન આવ્યો અને એમને કીધું કે ભાઈ કેમ ડાક્ટર થઈ ગયો એટલે મારી પાસે આવવાનું નહીં, એટલે હું કાલથી જ આવું છું ગુરુજી. અને પ્રોબેબલી એ 1-1.5 વર્ષ મને યાદ છે કે હું 9-10 કલાક રિયાઝ કરતો હતો, કારણ કે જેટલા સુરો મારા ખોવાઈ ગયેલા હતા અને મારે પાછા મેળવવાના,
પાછા મેળવવા
અને મજબૂતાઈથી સ્ટેજ પર પાછું ઉભા રહેવાનું હતું. એટલે આઈ થિંક એ ઇનિશિયલ ડેઝ વેર પ્રેટી સ્ટ્રગલ સમ, પણ આઈ થિંક એવું છે કે તમારો પેલો જુસ્સો અને જોમ હોય અને તમારી ડેડિકેશન અને સાધના પાછળ મહેનત કરવાની ઈચ્છા અને તાત્પર્યતા હોય તો આઈ થિંક યુ કેન બી
બરાબર. એટલે એમ કહી શકાય કે તમારે દોડવું તું અને ઢાળ મળ્યો.
એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી, એ કુદરતે જે સર્જ્યો ઢાળ એમાં બહુ સહજતાથી સ્માર્ટલી દોડવાની મજા આવી.
પર તમે એક્ટિંગ પણ કરો છો, સિંગર પણ છો, તો સૌથી વધારે મજા તમને શેમાં આવે છે?
ગુડ ક્વેશ્ચન. આમ તો જો ફર્સ્ટ લવ ઇઝ ઓલવેઝ મ્યુઝિક,
સિંગિંગ
અને સંગીત એ પહેલો અને આઈ થિંક ધ બેસ્ટ પ્રેમ. પણ વેન ઇટ કમ્સ ટુ એક્ટિંગ, ઓફકોર્સ જ્યારે જ્યારે વચ્ચે વચ્ચે એક સરસ સ્ક્રિપ્ટ આવતી હોય, કારણ કે હું બંનેને એક એક્સપ્રેશનના ફોર્મ તરીકે જોઉં છું, અને ઓફકોર્સ સિંગિંગ ઇઝ the form which I adore the most. But any sathe sathe tame tamari body language ne pan gestures ne pan je je rite tame put up kari shako, koi saras role hoy koi saras character hoy nibhavani maja aave.
Bilkul.
So jyare pan evo samay mahatva hoy, sari script aavti hoy, to I definitely take up practice. Pan ma'am kidu em ke sangeet ne agar kai nahi, એટલે પહેલો the first step and the first love is always music.
એટલે first priority સંગીત રહેશે.
Absolutely, જીવનભર.
પાર્થ, આજે આપણી મુલાકાતને અહીંયા સમાપ્ત કરીએ એ પહેલા તમારી કોઈ એક પ્રસ્તુતિ ફરીથી અમારા ઓસ્ટ્રેલિયાના લિસનર્સ માટે તમે પ્રસ્તુત કરી શકો?
ચોક્કસ વત્સલભાઈ, હું અમારું અહીંયા આવ્યા છે એટલે જોગણી જોગમાયાની વાત કર્યા વગર મારથી ના જવાય.
બિલકુલ.
એટલે હું ચોક્કસ એની બેલીટી તમારી સમક્ષ રજૂ કરીશ અને તમામ શ્રોતાઓ સામે પણ. હે મંદિર ઉઘાડ માડી જગને જગાડ, તારા પડકારે અંબર આગાજે, હે ચાચર ના ચોકે ને ગબ્બર ના ગોખ, જોગમાયા ને જોગણીઓ નાચે, હે ગરબા ના દીવા માં ઘેલા રે ભક્તો ને માડી ના પગલા પર ખાયા, તરણી થી આભ લગી જે કારા ગુંજે, લે તીર ઉડણી ની છાયા, કે જોગણી જોગમાયા જોગમાયા, કે જોગણી જોગમાયા જોગમાયા, કે જોગણી જોગમાયા હે જોગમાયા, કે જોગણી હે જોગમાયા. હાલ હાલ માડી. થેન્ક યુ સો મચ વત્સલભાઈ, થેન્ક યુ.
SBS ગુજરાતી રેડિયો પર, મોબાઈલ પર અને ઓનલાઈન.